તારીખ 12/11/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 50 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 30 શરૂઆતમાં અવાજ બરાબર નથી
દર્શન
49
થઈ ગયો ભાવ કર્મ નિરોધ કેવી રીતે થાય? ભાવ કર્મ આવતા જ બંધ થઈ જાય, ઉત્પન્ન ન એને નિરોધ કે છે, આપોઆપ જ ઉત્પન્ન ન થવું એ કેવી રીતે થઈ શકે એ પ્રશ્ન છે. સમાધાન જુદી જુદી કર્મ દ્રવ કર્મ છે તે ભાવ કર્મ ને લઈને બંધાયા કરે છે. જો ભાવ કર્મ નિરોધ થાય દ્રવ કર્મ નો નિરોધ થાય છે, ભાવ કર્મ ઉત્પન્ન ન થાય તો દ્રવ કર્મ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભાવ કર્મ થતા થાય તો દ્રવ કર્મ બંધાતા, ભાવ કર્મ ન હોય તો દ્રવ કર્મ નો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અનાદિકાળથી એ બધા કર્મ નો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, પણ કર્મ નો નાશ કરવાનો જે સાચો ઉપાય છે તેને ગ્રહણ કરતો નથી. શું છે? જીવ કર્મ નો નાશ કરીને મોક્ષ જવા માટે પ્રયત્ન તો અનાદિથી કરે છે, કઈ નથી કરતો એવું નથી. કઈક ને કઈક પોતાને સુજે તે જેમ કે ખબર પડી કે તપ થી કર્મ ની નિર્દય રાખે છે તો ખૂબ તપ કરે, એક ઉપવાસ થી માંડીને સાંકડો ઉપવાસ કરે છે કરનારા, કરે છે કે નથી કરતા? કેમ કે એને માન્યું છે કે કર્મ થી કર્મ ને નિર્જરા તપ થી થાય છે, અને હું ઉપવાસ કરું એ મારું તપ છે. અને સર્વસાધારણ માન્યતા એવી છે, ઉપવાસ કરે તો તપ અંશને એવું મોબેરી વગર, હા, અને એ તપ થી નિર્જરા. આમ અનાદિકાળથી જીવ કર્મ નો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, પણ કર્મ નો નાશ કરવાનો જે સાચો ઉપાય છે તેને ગ્રહણ કરતો નથી. પોતી કલ્પના એ પોતાની મળે તપનું સ્વરૂપ નથી કરે છે અને ક્રિયા કરી લે છે, માને છે કે મેં કઈ કર્યું, એ રીતે તો કર્મ નો નાશ થતો નથી.
શાંતિ માટે
પ્રભાવિત થઈ જશે, પ્રવાહ માં આવી જશે, ઉદય પણ લાગે તો સહજ છે. આત્મધાન રુદ્રધાન થયું તો સહજ છે, ધર્મધ્યાન છે એ નથી કર્યું, એ અપૂર્વ છે. હું બહાર થી બધું કર્યા કર તેનાથી કાંઈ કર્મ નો નાશ થતો નથી, ઉલટાનું કર્મ બંધાયા કરે છે. પોતાની મતિ કલ્પના એ બહાર ને બહાર અંદર ની દિશા સુધી નથી અંતર્મુખી. બહાર ને બહાર કઈ ને કઈ કઈ ને કઈ બધું કર્યા જ કરે છે, માને છે કે એનાથી કર્મ નો નાશ થશે, ઉલટાનું કર્મ બંધાય છે. કેમ કે ગ્રહિત નિષ્ઠાત્ર શું થયું? નિધિ ની ભૂલ એ ગ્રહિત નિષ્ઠાત્ર છે. આ રીતે મારું આત્મકલ્યાણ થશે, ખોટી રીત પકડીશ, પોતાનું નવું કર્મ બંધાવું. અને તે નિષ્ઠાત અને અજ્ઞાન નું કર્મ બંધાવું, મોટું કર્મ બંધાવ્યું. અર્થાત દ્રવ કર્મ તો એમને એમ બંધાવ્યા જ કરે. ક્રિયા ગમે તે કરે, શુભ ભાવ સિવાય શું કરે છે? જીવ સ્વભાવ સિવાય શું કરે? શુભ ભાવ કર્યા કરે છે. એ શુભ ભાવ થી કર્મ મારા છૂટ છે એવી એને માન્યતા છે. આ માન્યતા ભૂલ ભરેલી છે. ગ્રહિત નિષ્ઠાત્ર પુરુષ છે, ઉલટાનો એને તો કુંડ બંધાય. અને અજ્ઞાન ને નિષ્ઠાત્ર તો ખરા જ સાથે સાથે અજ્ઞાન ભાવે કુંડ બંધાય. દ્રવ કર્મ તો એમને બંધાય જ કરે છે, તો છૂટવાનો આરો વારો છે. હા, એ તો બંધ જ થવાનો. બંધ ભાવ થી બંધ થાય, અબંધ ભાવ થી બંધ ના થાય. એમ બંધાયા જ કરે છે. જ્યાં સુધી ભાવ કર્મ નો નાશ નથી થતો ત્યાં સુધી દ્રવ કર્મ નાશ થતો જ નથી. શું લીધો? શુભ ભાવ થી પોતે જ ભાવ કર્મ છે, એનાથી પુણ્ય પ્રકૃતિ આદિ દ્રવ કર્મ બંધાય છે. નાશ થવાનો પ્રશ્ન રહેતો નથી. બંધ છે તો મોક્ષ નું કારણ નથી. સુખી સમજી શકાય એવી વાત એ છે કે બંધ છે તો મોક્ષ નું કારણ નથી. કેમ કે બંધ અને મોક્ષ હંમેશા વિરુદ્ધ સ્વભાવી છે, પ્રતિપક્ષ વાળા છે. શાસ્ત્ર માં આવે છે ને કે અજ્ઞાની જે કર્મ લાખ કરોડ ભવે ખપાવે તે કર્મ જ્ઞાની એક ઉચ્ચ શ્વાસ માત્ર માં ક્ષય કરે છે. ઉછવાસ એટલે શું? શ્વાસ ને મૂકવો, શ્વાસ અને ઉશ્વાસ. હવા ગ્રહણ કરવી તેને શ્વાસ, બહાર કાઢવી તેને ઉશ્વાસ કહે છે. એવી એક સામાન્ય ક્રિયામાં માનીને કર્મની નિર્જરા થાય છે. એટલી નિર્જરા લાખ કરોડ ભાવે પણ ન થાય. વસ્તુ જાતી જુદી છે, એ સમજાવવા માટે શૈલી કરી છે. બાકી કમ્પેરિઝન નો વિષય જ નથી. અજ્ઞાન દશા અને જ્ઞાન દશા એ કોઈ કમ્પેરિઝન નો વિષય જ નથી કે એની સરખામણી કરી શકાય. પણ એમ માનો કે કોઈ તપશ્ચર્યા કરી 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 કરીને કર્મ ખપાવે, જ્ઞાન દશામાં ત્યાં સ્વરૂપ નો અવલંબન આવે તો નિર્જરા નો ઢગલો પૂરા ભોગવી ભોગવીને ભૂખા રહી રહીને ભોગવી ભોગવીને જેટલા કર્મ ખરી જાય તો વિપાક આવીને ફરવાના છે. એટલા અવિપાક નિર્જરા રાખી જાય છે જ્ઞાનીને તો સ્વરૂપના અવલંબને. એટલો બધો ફેર છે જ્ઞાન દશા અને અજ્ઞાન દશામાં, આટલો બધો ફેર છે. અજ્ઞાની અશુભ માંથી શુભ ભાવમાં ઉભો રહે છે. વસ્તુ એની પાસે નથી. અશુભ છોડીને બહુ ભૂત શુભમાં આવશે. નવાની જગ્યા ક્યાંય નથી. અશુભ છોડીને શુભમાં આવશે. ત્રીજી ભૂમિકા ની ખબર જ નથી. ખબર જ નથી કે આ સિવાય કોઈ ત્રીજી જાતના પરિણામ હોય શકે એ ખબર જ નથી. સમ્યક દ્રષ્ટિ ને શુદ્ધોપયોગ રૂપ આત્મધ્યાન ની અંદર જેટલી નિર્વિરા થાય એના કરતા ગુણ શ્રેણી એટલે સ્કવેર રૂટ માં એક સમયે થાય એના કરતા બીજા સમયે બમણી, ત્રીજા સમયે ચાર ગણી, ચોથા સમયે સોળ ગણી, આઠ ગણી નહીં સોળ ગણી, પાંચમા સમયે સોળ ગુણ્યા સોળ બસો છપ્પન ને પછી બસો છપ્પન ગુણ્યા બસો છપ્પન એનું નામ ગુણ શ્રેણી નિર્ગ્રહ છે. સ્કવેર રૂટ માં મલ્ટીપ્લિકેશન ચાલે એનું. એ આહાર કરતા કરતા થાય મુનિરાજ ને કોઈ મોઢા અમુક કરે નિર્ગ્રહ થાય. બિલકુલ એને બાપ ક્રિયાનો સવાલ જ નથી, અશુભ જ નથી. પણ આ તો નિર્ગ્રહની વાત ચાલે છે, પુણ્ય વાત નથી ચાલતી. કે આહાર લેતા મુનિને પુણ્ય બંધાય છે, આહાર લેતા મુનિને નિર્ગ્રહ થાય છે એમ છે. અને તે પણ સમ્યક દ્રષ્ટિના આત્મ શુદ્ધોપયોગ રૂપ આત્મ ધ્યાનથી ગુણ શ્રેણી છે એટલી એટલી વાત છે. મુનિ દશા એટલે શું? અદભુત થઈ અદભુત. કુંકુંડાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય જેવા સાક્ષાત મુનિઓ થયા, એવા મુનિઓ થયા કે જે આહાર કરતા કરતા પણ, નાની કરતા પણ ગુણ શ્રેણી નિર્ગ્રહ કરતા હતા. એવા મુનિઓ એવા હોય છે. મુનિઓનું સ્મરણ આવે એટલે એમનું જે અંદરનું સ્વરૂપ છે એ સ્મરણમાં આવવું જોઈએ. મિત્રાસ્થામાં ઝીણતા દેહનું ભાન નથી, કાઢ પડે છે કે તડકો પડે છે એ કઈ ખબર જ ન પડે. ઉપયોગ નો ફેલાવ બંધ થઈ ગયો શરીરમાં. જે ઉપયોગ શરીરમાં પ્રસરે છે એ મને કાઢ વાય છે, મને તડકો લાગે છે, એ ફેલાવ જ બંધ થઈ ગયો. સ્વરૂપ રમણતામાં જ ઉપયોગ રહ્યો છે. બારની દશાની કાંઈ, જીન દશાની કાંઈ ખબર નથી. શરીર નાલું છે એની ખબર નથી. તડકો તાજ પડે છે એની ખબર નથી. જીવ જીવાત તરડે છે એની ખબર નથી. સંવેદનનો કરણ કેવો ચાલે છે? આમથા હાલતા ચાલતા સિદ્ધ કીધા છે. મુનિ ને મુનિ સ્વરૂપે નથી જોયા જ્ઞાનીઓએ. જ્ઞાનીઓને મુનિનું દર્શન સિદ્ધ સ્વરૂપે થાય છે. આ તો હાલતા ચાલતા સિદ્ધ છે. હા, દેહ માત્ર જેને પરિગ્રહ છે. જરાય નહીં તાત્વિક વાત છે. પણ કરુણાનું યોગ તો ના પાડે છે. કરુણાનું યોગ છઠ્ઠું સાતમો ગુણ સ્થાન કે છે અને મોક્ષ તત્વ તેર ચૌદ અને ઉપરની દશા છે. સીધા લઈને મોક્ષ તત્વ ત્યાંથી શરૂ થાય તત્વ દ્રષ્ટિએ. તો અહીંયા મોક્ષ તત્વ કીધું છે એ કરવાનું યોગની અપેક્ષા એ નથી કીધું, અધ્યાત્મની અપેક્ષા એ કીધું છે, દ્રવ્યાનું યોગની અપેક્ષા પણ નહીં, અધ્યાત્મની અપેક્ષા એ કીધું. હિન્દુ દશાનું અધ્યાત્મ એવું છે એમ કે છે, સ્વરૂપનું અવલંબન, અધ્યાત્મ એટલે સ્વરૂપનું અવલંબન એવું. મુનિ છે ને એવું લખે તો પૂજાવા માટે લખ્યું છે, પોતે મુનિ છે અને પછી મુનિ ને આવી વાત કરે તો મોક્ષ તત્વ છે. લખ્યું છે યથાર્થ એને તો વંદે ચક્રી તથા નમળે માન જે છે એને ક્યાં પૂજાવું છે, પૂજે તો લોકો પૂજે ને પણ એ લોકમાં રહેતા જ નથી, લોકોની વચ્ચે રહેતા નથી. ઉત્કૃષ્ટ જ્ઞાન દશા હોવાને લીધે લોકોની વચ્ચે નથી રહેતા, ઓછી જ્ઞાન દશા હોય ત્યાં સુધી લોકોની વચ્ચે રહીએ, જ્ઞાન દશા વધી જાય પછી લોકોની વચ્ચે રહીએ નહીં. જે લોકોને ગરજ એવી ભલે જાય એને જંગલમાં એની ગુફા બધી પોતે ના રહ્યા, અમે આત્માનું કરવાની ગયા છે. આત્માનું કરીને આવેલા જ આસન જગત તો કે જગત જગત નું જાણે, અમારે જગત ની વારે કઈ લેવા કે
સર્વ સંબંધ નું બંધન તીક્ષણ કલ્લુ એ લખ્યું એમને રૂપાળો દેવ. મારે કેવા મુનિ થવું છે, બધા સંબંધો તોડીને છેદીને મુનિ થવું છે, એવા 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 પંથે વિચારવું છે એમ કીધું છે. અજ્ઞાની જે કર્મ લાખ કરોડ પદે ખપાવે છે તે કર્મ જ્ઞાની એક ઉચ્છવાસ માત્ર માં ક્ષય કરે છે. અજ્ઞાની અશુભમાંથી શુભમાં ઉભરીએ પણ તેથી તો ભાવ કર્મ એમને એમ થયા જ કરે, ભાવ કર્મ એમને એમ ઉભા રહે છે અને ભાવ કર્મ ઉભા રહે છે એટલે દ્રવ કર્મ નો નાશ થતો નથી. દ્રવ કર્મ નો નાશ ભાવ કર્મ રહે એટલે દ્રવ કર્મ આપોઆપ ચાલુ રહે એ ઓટોમેટિક છે. ખરી રીતે જીવને નિર્જરા થતી નથી એ પ્રકારની નિર્જરા તે ખરી નિર્જરા નથી. ઉદય આવે એટલા ખરે પણ બંધાય થી વધારે, ઉદય આવે એટલા ખરે પણ બંધાય થી વધારે, એટલે એને બંધ બંધની સ્થિતિ કહી છે. નિર્જરાની સ્થિતિ નથી કીધી પણ બંધની સ્થિતિ કહી છે. અશુભ ભાવ ની નિર્જરા થાય તે વાસ્તવિક નિર્જરા નથી, શુભ ન આવે ઉત્પન્ન થાય તો એ કઈ ખરેખર નિર્જરા નથી. માત્ર શુભ ભાવ કરવાથી કર્મ નો આશરો રોકાતો નથી, તો આશરો ચાલુ જ રહીએ છે, રોકાતો તો નથી પણ ચાલુ જ રહીએ છે. મને એમ છે સમર અધિકાર ઉપર નો કઈક વિષય ચાલતો હોવો, નિરોધ શબ્દ લીધો છે ને, દ્રવ કર્મ નો નિરોધ એવો શબ્દ લીધો છે ને, કાઢી દેવાનો.
અશુભ ભાવ ની નિદ્રા થાય તે, અશુભ ભાવ માં નિદ્રા તો અકામ નિદ્રા ભી ક્યાંથી હોય, શુભ ભાવ માં અકામ નિદ્રા હોય.
દરેક વખતે કર્મ નો ઉદય ચાલુ છે, એ ઉદય તો હું ભોગવાઈ ગયો એટલે નિર્જરા થઈ જવાની, એનું નામ કામ નિર્જરા. બસ પુરુષાર્થ વિના કર્મની સ્થિતિ પાકીને કર્મ ખરી જાય માટે તે અકામ નિર્દરા, પુરુષાર્થ વિના થયું છે માટે. સમ્યક પુરુષાર્થ સહિત થાય તો તે સકામ નિર્દરા. હવે અહીંયા શું છે કે જેટલી નિર્જરા કર્મ પાકીને થાય છે એ વખતે જીવ એટલા રાગદ્વેષને અજ્ઞાનમાં ઊભો છે કે જેટલા કર્મ છૂટે છે એથી વધારે બાંધે છે. નિર્જરા કેમ કહેવાય? તો બંધ જ કહેવાય એમ કે છે. અંદર ભાવભ્રમનો નિરોધ કેવી રીતે થાય તેના ઉપાય માટે પરમ ગુરુનો આશ્રય લેવા. બેનશ્રી જુઓ નાખે છે વચ્ચે સત્પુરુષની વાત. અંદર ભાવ કર્મનો નિરોધ કેવી રીતે થાય તેના ઉપાય માટે પરમ ગુરુનો આશ્રય લેવા, સત્પુરુષનો આશ્રય લેવા. તારી ઈચ્છા હોય રોકવાની કે આવા પરિણામ મને ન થાય તો પણ રોકાતા નથી. આત્માનું અવલંબન તને હાથ લાગ્યું નથી, બરાબર. અને ન ઈચ્છતો હોવા છતાં પણ જે તે પ્રકારના ભાવો થઈ જાય છે, કરવું શું? આત્મા જડતો નથી, જલ્દી જડે એવો છે નહીં. જડશે તો એ સત્પુરુષના આશ્રય પછી જડશે. અત્યારે શું કરવું? સત્પુરુષનો આશ્રય લેવો તો તને અંદર ભાવ કર્મનો નિરોધ ચાલુ થઈ જશે. નિરોધ એટલે સ્વયં ઉત્પન્ન ન થવા. નિરોધ નો અર્થ શું? સ્વયં ઉત્પન્ન ન થવા. બહુમાન સત્પુરુષ પ્રત્યેનું બહુમાન, ભક્તિ, મહિમા, એ પરિણામ થાય એટલે બીજા ન થાય, એ થાય એટલે બીજા ન થાય. બસ એ નિરોધ થઈ ગયો, ન થઈ ગયો એમ કે છે. સકળ મોહ રાગ દ્વેષ નો ક્ષય કરવો હોય તો પરમ ગુરુ નો આશ્રય લેવો. પરમ ગુરુ તને માર્ગ બતાવશે કે ભાવ કર્મ નો નિરોધ કેમ થાય. સત્પુરુષ ને પરમ ગુરુ કે છે અને અંદર આત્માને પણ પરમ ગુરુ કે છે. એનો અંદર આત્મા સુજાડે ને હવે આમ, હવે આમ ચાલ, હવે આમ ચાલ, આમ ન ચાલ. હા અત્યારે અહીંયા સત્પુરુષ લીધા છે. આમ તો સત્પુરુષ કૌંસમાં લીધું છે, બાકી પરમ ગુરુ, પરમ ગુરુ છે કેવાય ભૂલ્યા જશે કૌંસમાં લીધું. આગળ પાછળ મુખમાં હશે કઈ વાત નહીં. અંદરમાં તું ચૈતન્ય દેવને ગ્રહણ કર અને જે આ ભાવ કર્મનો ઉદ્ભવ થાય છે તેનાથી તું જુદો પડ, સ્વરૂપનો અનુભવ કરીને જુદો પડ. જે આ ભાવ કર્મ એટલે વિભાવ ભાવો થાય છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો જ્ઞાયક છું, એવા જ્ઞાયક દેવને ગ્રહણ કર તો ભાવ કર્મનો નિરોધ થશે. આ સમર અધિકાર લઈ લીધો. ચૈતન્ય દેવને ગ્રહણ કર, ગ્રહણ કર એટલે અનુભવ કર. ગ્રહણનો અર્થ શું થાય છે? અનુભવ કરવો. વેદન, અનુભવ, ગ્રહણ અને ભોગવટો આ ચારે એક અર્થમાં જાય છે. ચારે શબ્દ અંદરમાં તું ચૈતન્ય દેવને ગ્રહણ કર અને જે આ ભાવ કર્મ નો ઉદ્ભવ થાય છે તેનાથી તું જુદો પડે, અંતર્મુખ વળીને જુદો પડે. જેવા જે આ ભાવ કર્મ વિભાવ ભાવો થાય છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો જ્ઞાયક છું, એવા જ્ઞાયક દેવને ગ્રહણ કર તો ભાવ કર્મ નો નિરોધ થશે. જ્ઞાયક દેવ એટલા માટે કે છે એ જ્ઞાનથી પકડવામાં આવે છે, માટે જ્ઞાનથી અનુભવ કરવામાં આવે છે, એટલે નામ પાડ્યું જ્ઞાયક દેવ. ગ્રહણ કર એટલે અનુભવ કર, ભાવ કર્મ આપોઆપ ઉત્પન્ન નહીં થાય તો દ્રવ કર્મ પણ ઉત્પન્ન નહીં થાય. તું ચૈતન્યની પરિણતિ એટલે કે ચૈતન્યનું કાર્ય પ્રગટ કર તો ભાવ કર્મની ક્રિયા તારાથી જુદી પડશે. પરિણતિ પ્રગટ કર એમ કે છે, હું ચૈતન્યની પરિણતિ પ્રગટ કર. પરિણતિ ક્યારે પ્રગટ થાય? અત્યંત મહિમા આવે ત્યારે. મહિમામાં જીવ ડૂબી જાય ત્યારે પરિણતિ પ્રગટ થાય. અને મહિમાવંત છે એની મહિમા સહજ હોવી જોઈએ. મહિમાવંત ન હોય ને મહિમા કરવી હોય તો કૃત્રિમતા કરવી પડે. પ્રગટ જ છે, પ્રગટ અનંત મહિમાવંત છે, એની મહિમાથી એની પરિણતિ થઈ જવી. પરિણતિ થઈ જાય, જેટલી પરિણતિ થાય એટલી તાકાત આવી જીવમાં, શક્તિ પ્રગટ છે, પ્રગટ શક્તિ છે. શું કામ કરે એ પ્રગટ શક્તિ? કે અમુક પ્રકારના ભાવ કર્મ ને ઉત્પન્ન જ ન થવા દે. ચોથા ગુણ સ્થાને ચોથા ગુણ સ્થાન ને યોગ્ય, પાંચમા ગુણ સ્થાને પાંચમા ગુણ સ્થાન ને યોગ્ય, છઠ્ઠા સાતમા ગુણ છઠ્ઠા ગુણ સ્થાને છઠ્ઠા ગુણ સ્થાન, સહજ જ ઉત્પન્ન ન થાય, નિરોધ થઈ જાય. અભાવ થાય તો નિરોધ થઈ જાય એમ કે છે. એટલે કે ભાવ કર્મ ની ક્રિયા તારાથી જુદી પડી જશે. ભાવ કર્મ થી ભેદ જ્ઞાન કર કે હું જુદો છું. ભાવ કર્મ થી ભેદ જ્ઞાન, આ હું નહી. શું આવે? થાય ભાવ થાય, આ હું નહી. અને લક્ષ્મણ જેવું પોતાનું સ્વરૂપ આવ્યું છે, હું આવો, હું આવો, હું આવો, હું આવો, હું આવો. મારાથી વિરુદ્ધ આ જે ભાવો થાય છે, હા હું, હા હું. વગર વિકલ્પે પણ એમ જ ચાલ્યા કરે એનું નામ ભેદ જ્ઞાન. વિકલ્પ નો ઉઠાવો, વગર વિકલ્પે સહેજે સહેજે એમ જ ચાલ્યા કરે. એમ અમે ટ્રાફિક રસ્તા ઉપર જોઈએ છીએ, એમાં કઈ પોતા પણ થોડું કરીએ છીએ. આ મારા ગાંવ કોઈ નથી એવો વિકલ્પ થોડો કરીએ છીએ, નથી પોતાપણાનો વિકલ્પ કરતા, નથી પારકાપણાનો વિકલ્પ કરતા, છતાં એ પારકા છે એવું નિર્વિકલ્પ પરિણામ પરિણતિ ચાલે છે કે નથી ચાલતી? બસ એમ ભેદ જ્ઞાન ચાલવું જોઈએ.
ભાવ કર્મથી ભેદ જ્ઞાન કર એટલે ભાવ કર્મની નાસ્તી કઈ રીતે લેવાનું? ભાવ કર્મથી ભેદ જ્ઞાન કર,
ભાવ કર્મ એટલે વિભાવ ભાવો. આપણે સાંજે પણ એ પ્રકરણ બે દિવસ થી ચાલે છે. આપણે ભાવ કર્મ થી ભેદ જ્ઞાન કરાયું છે. અમૃતચંદ્રાચાર્ય પણ ગાથા ત્રણ લીધી, પેલું ભાવ કર્મ થી ભેદ જ્ઞાન કરાયું છે. એક રીતે જોઈએ તો આ પ્રેક્ટિકલ સાઈડ છે ભેદ જ્ઞાન ની. ભેદ જ્ઞાનની આ પ્રેક્ટિકલ સાઈડ છે. કેવી રીતે કોઈ પણ જીવને વિભાવનો નાશ કરવા માટે વિભાવનો નિષેધ કરવો જોઈએ. નુકસાન ક્યાં થાય છે? નુકસાન ક્યાં થાય છે? પોતાના ભાવ બગડે છે એમાંથી નુકસાન થાય છે. ભાવ બગડ્યા એમાં નુકસાન થયું તો બીજે ક્યાં નુકસાન થયા? આકુલતા કયો, અશાંતિ કયો, દુઃખ કયો? તો ભાવ બગડ્યા એમાં થયો તો સુધારો ત્યાં કરવાનો છે ને. પછી દ્રવ કર્મ તો એના નિમિત્તે થતી વાત છે, એના રિઝલ્ટમાં આવતી વાત છે. મૂળમાં પાયામાં તો આ છે. સુધારો અહીંયા કરે એની પ્રેક્ટિકલ લાઈન છે. એ સિવાય બીજે સુધારો કરે એમને પકડતો નથી. દરને બાચકા ફરે, દરને લાકડી માર્યા કરે, સત્તર પીડા કરે. શું એનો અર્થ છે કે કાંઈ નહીં. પ્રેક્ટિકલ લાઈન આ છે. ભાવ કર્મથી ભેદ જ્ઞાન કરવું. આપણે
એમ લઈએ તો નાયક વડે ભાવ કર્મ નો નિષેધ થઈને ભેદ જ્ઞાન કરે.
ઠીક છે, નાયક ના અવલંબન આવ્યા બધું તો વાત છે. નાયક ના અવલંબન જ વાત છે.
ત્યાં સુધી ભેદ જ્ઞાન નું સ્ટેજ નથી આવતો.
જ્ઞાન અને રાગ, વિજ્ઞાન માં શું છે? રાગ ને જ્ઞાન. હવે રાગ થી ખસવું છે તો જ્ઞાન ઉપર આવવું જોઈએ.
બરાબર વાત છે, પણ ડાયરેક્ટ કેવી રીતે થશે તમે બતાવો.
ડાયરેક્ટ નહીં પૂછે કે જ્યાં સુધી ની ભૂમિકા એ પહોંચે તો ડાયરેક્ટ છે, એ ભૂમિકા એ ન પહોંચે તો ડાયરેક્ટ નથી. વિજ્ઞાન થાય જ નહીં. તો કામાં સમયસાર પ્રમાણે વિચારીએ તો મોક્ષાર્થી થાય તે ભેદ જ્ઞાન ની ભેદ જ્ઞાન ની યોગ્યતા વાળો થાય. મોક્ષાર્થી જેને એક પણ કણ દોષ નો જોતો નથી, પૂર્ણ શુદ્ધિ જોઈએ છે, એવો જેનો અભિપ્રાય થઈ ગયો છે. અભિપ્રાય ની ભૂમિકા છે. પૂર્ણતા નું લક્ષ્ય શેની ભૂમિકા છે? અભિપ્રાય ની ભૂમિકા છે. એ અભિપ્રાય થયો પછી રાગ થી ખસીને જ્ઞાન બાજુ આવવાનો પ્રયત્ન એનો ચાલે. ત્યાં સુધી નો ચાલે. એ પ્રયત્નો દરમિયાન એના સ્વરૂપનું ભાવભાષણ આવે, પછી અવલંબન આવે. નહીંતર જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન મોક્ષાર્થી થઈ અને કરે ભેદ જ્ઞાન નો પ્રયાસ કરે. એ પ્રયાસ દરમિયાન અનુભવ થી જે સમજાય છે એ એટલું સમજાય છે પોતાનું સ્વરૂપ. અનુભવ થી પોતાનું જ્ઞાયક સ્વરૂપ સમજાય છે. કેટલું સમજાય છે કે આ અનુભૂતિ છે તે જ હું છું. કેટલું સમજાય છે? આ અનુભૂતિ છે તે જ હું છું. કેટલું સમજાય છે? અનુભૂતિ એટલે જ્ઞાન વિદન એટલો જ આત્મા છે. કેટલો આત્મા છે? જેટલું જ્ઞાન વિદન છે એટલો જ આત્મા છે. આથી વધારે કોઈ આત્માની કલ્પના કરવા કરવી નહીં. આ તબક્કે મુમુક્ષુ જીવે આથી વધારે કોઈ આત્માની કલ્પના કરવા કરવી નહીં.
અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય આપાદ ગોપાલ ને અનુભવમાં આવેલો છે. હું તો શું કરે છે જે શાસ્ત્ર વાંચીને હું ત્રિકાળી છું, હું સામર્થ્ય સ્વરૂપ છું, હું ધ્રુવ છું, અનંત ગુણ નો પિંડ છું, આનંદ સ્વરૂપ છું, આનંદ નો પત્તો ક્યાંથી ખાવાનો હતા? જે અતિન્દ્રિય આનંદ છે એનો પત્તો ક્યાંથી ખાવાનો? કેટલું સૂક્ષ્મ તત્વ છે, સૂક્ષ્મ થી સૂક્ષ્મ. સૂક્ષ્મતાને લઈને ખરેખર તો એ અતિન્દ્રિયપણાની રક્ષા થાય છે. પંચસંગ્રહ જોયું છે ને, એમાં એમ કીધું કે આત્માના દરેક ગુણો ક્ષત્રિયો છે. કેવા છે?
ક્ષત્રિય.
ક્ષત્રિયનું કાર્ય શું કરવું? રક્ષા કરવી. તે તો આ ગુણો શું કરે છે કે સ્વરૂપની રક્ષા કરે છે. આત્માના ગુણો શું કરે છે? સ્વરૂપની રક્ષા કરે છે. એટલે સ્વરૂપ અનંત ગુણો છે ને સ્વરૂપની રક્ષા કરે છે. માટે આત્માનું સ્વરૂપ એવું ને એવું અકબંધ રહી ગયું છે, સુરક્ષિત રહી ગયું છે. આત્માની અનંત શક્તિઓ આત્મ સ્વરૂપની રક્ષા કરે છે. તાકાત છે કોઈની કે એને કઈ કરી શકે પછી? આત્મ સ્વરૂપ સુરક્ષિત રહી ગયું છે. સૂક્ષ્મત્વ ગુણ માટે એમણે એમ લીધું છે. આત્મામાં સૂક્ષ્મત્વ નામની શક્તિ છે કે જે અતિન્દ્રિય પ્રભુતા છે, અતિન્દ્રિય પ્રભુતા છે, એની સુરક્ષા સૂક્ષ્મત્વ ગુણે કરી છે. તો બધા ગુણ માટે લીધું છે. બધા ગુણ પોતાની રીતે સુરક્ષા કરે છે સ્વરૂપની, પણ સૂક્ષ્મ તત્વ માટે એમ લીધું છે. એવું જે સૂક્ષ્મ તત્વ અતિન્દ્રિય તત્વ છે, એ તત્વને ભેદ જ્ઞાન ના પુરુષાર્થ ના પરિચય થી ઓળખાણમાં લેવાય શકેલી ભાવ ભાષણ રીતે ઓળખાણ કે પછી સરખો ભેદ જ્ઞાન નો પુરુષાર્થ ચાલે સ્વરૂપ ના અવલંબને. સ્વરૂપ જ્ઞાનમાં ના આવ્યું તો અવલંબન કેવી રીતે લે? જે સ્વરૂપ જ્ઞાનવાન ના આવ્યું એનું અવલંબન કેવી રીતે? પ્રશ્ન શું હતો? વિજ્ઞાન કેવી રીતે કરે, ક્યાં જાય, છૂટો પડીને જાય ક્યાં? આત્મા તો ભીવો નથી, જાય ક્યાં? તો જ્ઞાન તો મોજુદ છે ને, જ્ઞાન ઉપર જાય. રાગ નો નિષેધ કરીને જ્ઞાન ઉપર જાય. પછી જ્ઞાન તે જ આત્મા છે. અને એમાં પણ જ્ઞાન વેદન, એમાં પણ જ્ઞાન વેદન છે, આત્મા છે, અનુભૂતિ.
શ્રી ઓલું વેદન જે કલ્પના રૂપે ચાલી રહ્યું છે એને એ મૂકે ત્યારે આ તો સહજ પડેલું જ છે.
આ તો સહજ જ છે.
કલ્પનામાં તો રાગ લઈને અત્યારે પુરુષાર્થ ક્યાં કરવો પડશે?
એ ભૂમિકામાં પૂર્ણતાના લક્ષ વગર રાગ અને જ્ઞાન વચ્ચેના ભેદ જ્ઞાન નો પ્રયોગ ન થાય. એ ભેદ જ્ઞાન નો પ્રયોગ થાય એ પેલા અંતર અવલોકન શરૂ થાય.
અંતર અવલોકન માં એ શું કરે?
અંતર અવલોકનમાં અનુભવમાં આવતા ભાવોનો અનુભવથી પરિચય કરે. ફરીથી અંતર અવલોકનમાં મુમુક્ષુ જીવ શું કરે છે? આટલો પ્રશ્ન છે. જે જે ભાવો વર્તમાનમાં અનુભવમાં આવી રહ્યા છે એનો અનુભવથી પરિચય કરે છે કે આ શું છે, મને શેનો કેવો કેવો અનુભવ થાય છે, શું શું થાય છે અનુભવ. તો એને ઘણા પડકાર સમજાય છે, વિભાવ ભાવોના ઘણા પડકાર સમજાય છે. જેમ કે એનો રસ ફેક્ટર સમજાશે, પછી રસ ફેક્ટરનું કારણ એનો અભિપ્રાય શું હતો એ સમજાશે,
કાંઈક કાંઈક વાતો સમજ્યા છે. અને એક અનુભવ જ્ઞાન તૈયાર થશે. એ અનુભવ જ્ઞાન એવું તૈયાર છે કે જેટલા કોઈ પ્રકારના વિભાવ પરિણામો છે તે તમામ પ્રકાર આ આત્મા માટે નિષેધ્ય છે. એવી રીતે ભેદજ્ઞાન ચાલુ થશે. નિષેધ થી વિધિમાં આવશે, નિષેધ થી વિધિમાં આવશે. વિધિ નિષેધ વેદજ્ઞાન છે એ વિધિ નિષેધ રૂપ છે. વેદજ્ઞાન છે તે વિધિ નિષેધ રૂપ છે. એમ છો ખરેખર સ્વરૂપ નો આદર, જ્ઞાન નો આદર, જ્ઞાન નો આદર કરે તે અને વિભાવ નો નિષેધ વિધિ નિષેધ રૂપ છે. ખુલાસો ન થાય તો મૂંઝવણ માં પડે, પણ ખુલાસો થાય પછી મૂંઝવણ માં એનું પડવાનું. ખુલાસો ન મળે તો મૂંઝવણ થાય, પણ ખુલાસો મળે એમાં મૂંઝવણ સમજ થાય તો મૂંઝવણ મટવી જોઈએ. મૂંઝવણ થાય તો શેની મૂંઝવણ થાય છે એ કયો મૂંઝવણ ની વાત કરો, એની આપણે ચર્ચા કરવી. એમને આમ આમ મૂંઝવણ થાય છે, ખરી વાત છે. અંદર માં કામ ન કરે એને મૂંઝાવવું પડશે. ચોખ્ખી વાત છે, અંદર માં કામ ચાલુ નહીં કરે તો મૂંઝાવવું પડશે. અને અંદર માં કામે લાગી જશે તો મૂંઝવણ નો ઉકેલ 99% એનો આત્મા આપશે. સત્પુરુષ નો 1% બાકી રહેશે. પછી તમારે પૂછવાનું ક્યારેક જ રહેશે, માટે 99% તમારો આત્મા જવાબ દેશે. પ્રયોગ નો વિષય જ એવો છે, કામ કામ ને શીખવે છે. પ્રયોગ નો વિષય એવો છે કે કામ કામ ને શીખવે. ગુરુ તો સત્પુરુષ તો ખાલી આંગળી ચીંધે છે, બીજું વધારે કામ નથી. કામ તો પોતે જ કરવાનું છે અને પોતે જ પ્રેક્ટિસ થી એ કામને સરખું કરશે. બીજું તો ઉપાય નથી. તો
હમણાં જે કીધું ને કે અનુભવમાં આવતા ભાવોનો અનુભવથી પ્રયાસ જે ચાલે છે, ફરી છે અને અનુભવથી જે પ્રયાસ ચાલે છે, એટલે
વારંવાર
પછી ઉદય પ્રસંગ માં પ્રયાસ ચાલ્યા કરે છે.
ઉદય પ્રસંગો ની અંદર જે પ્રયાસ છે એમાં પોતાની દરકાર અને ભાવના કામ કરે છે. પોતાનું જે હિત કરવું છે એ આત્મકલ્યાણની ભાવના કામ કરે છે. અને એ માટે જે એને દરકાર ઊભી થઈ ગઈ છે, કાળજી ઊભી થઈ ગઈ છે, એ કામ કરે છે. એમ કે વેદનામાં એને જોયું છે શું, પરિભ્રમણ વેદનામાં, કે જો હું મારું આત્મકાર્ય નહીં કરું તો આ ભયંકર પરિભ્રમણ ઊભું છે. મારે આ પરિભ્રમણની ખાઈમાં પડવું નથી. ઊંડી ખાઈ છે એમાં મારે પડવું નથી. તમને કોઈ ઊંચી જગ્યાએ લઈ જાય, પહાડ જેવી નીચે સ્નેહ દેખાડે, ઊંડી 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 ઊંડી, અને એ ખીણની અંદર તમને મગરમચ્છ ને અજગર ને
ભયંકર પ્રાણીઓ મોઢું ફાડેલા દેખાડે. પડવાનું મન કેવું થાય ગયું, જોવાનું મન નહીં થાય, પડવાનો સવાલ નથી.
રાજગીરી ની ઓલી છે ને, રાજગીરી ની ટ્રોલી ઉપર થી પછી આપડે બેસીએ ને તો નીચે ન જોઈએ એટલો ડર લાગે.
અમને તું હવે તું જોતા તમે જોઈ
લીધું છે,
બીક લાગે ને બીક લાગે.
અમુક લોકો ને તો એટલો ભય લાગે પંખા નીચે ના બેસે.
પરિભ્રમણ નો લાગે છે કે પરિભ્રમણ ની ભયંકર ખાય છે અને તને તને બચવાનો ભાવ આવે છે, એનાથી તને બચવાનો ભાવ આવે છે. આટલું છે તો તું તારા કામમાં લાગીશ. જો હું આ કામ નહીં કરું જઈશ નીચે, મારું કામ નહીં કરું હું નીચે જઈશ. અને કોઈ પણ ભોગે હવે મારે જવું નથી. પછી કામે લાગે સરખાઈ નો, હવે મારે સમય ગુમાવવો નથી, હવે મારે સમય ગુમાવવો નથી. આ તો જરા ઉપરની ભૂમિકાની વાત ચાલે. પરિભ્રમણની વેદના આવ્યા પછી પૂર્ણતાનું લક્ષ્ય થયા પછી વેદનાને પ્રેક્ટિસમાં ચડ્યો છે વિષય ત્યાંનો, તે ઈ લેવલ નો વિષય ચાલે છે.
શ્રી જ્ઞાની પુરુષ નું જે રહસ્ય છે ને કે અનુભવ માં આવતા ભાવો ઈ જ પકડાતા નથી, એમ કે ત્યાં ઈ પકડાય તો જ જીવ આગળ ચાલી શકે.
ઈ નથી પકડાતા એનું કારણ કે લક્ષ્ય નથી બાંધ્યું,
પકડવાની કોશિશ
નથી પકડાતા નું લક્ષ્ય નથી બાંધ્યું. લક્ષ્ય કેમ બાંધ્યું નથી? વેદનામાં આવ્યો નથી, માત્ર ત્યાં જ આવીને જઈ રહ્યો છે. પાયાનો વિષય છે. બોરીબલીમાં સત્સંગ આવ્યો હતો એમાંથી વાત લખી છે ડાયરીમાં, છે ને પડી છે શું થયું બધું. ગુરુદેવશ્રીનો જે ત્રીજો બોલ છે ને, અજ્ઞાન સ્વરૂપનું અજ્ઞાન રાગનું કર્તૃત્વ મનાવે છે, એના ઉપર થોડું ડેવલપમેન્ટ કર્યું છે. પરિભ્રમણની વેદનામાં શું શું વાતો પડી છે કે પરિભ્રમણના કારણભૂત અજ્ઞાન અને અજ્ઞાનના કારણભૂત રાગનું કર્તૃત્વ, એ બંનેનો તીવ્ર નિષેધ ઉભો છે. વેદના એટલે શું? પરિભ્રમણની વેદના એટલે શું કે તીવ્ર નિષેધ. કોનો તીવ્ર નિષેધ? કે પરિભ્રમણના કારણભૂત અજ્ઞાન અને મિથ્યાત્વ, અને એ અજ્ઞાનનું કારણભૂત રાગનું કર્તૃત્વ, આ બધાનો નિષેધ ઉભો છે. પરિભ્રમણ કે વેદના મેં, પરિભ્રમણ કે કારણભૂત અજ્ઞાન ઓર અજ્ઞાન કે કારણભૂત રાગ કા કર્તૃત્વ,
के दोनों का तीव्र निषेध है। मारे अज्ञान न जुए मैंने अज्ञान नु कारण एवं राग नु कर्तृत्व से हूँ राग करू छू हूँ राग करू ये मारे न અને એના ગર્ભમાં પરંપરાએ નાતાપણાનો અથવા અકર્તાપણાનો આદર પડ્યો છે। આટલું બધું ઊંડાણ છે વેદનામાં, આટલું બધું ઊંડાણ છે। જે સત્ય માર્ગ છે એનું આ પહેલું ચરણ છે, વેદના છે એ શું છે પહેલું ચરણ છે, એ પહેલા ચરણ ના મૂળ ઘણા ઊંડા છે। જેમ સંસારના મૂળ ઘણા ઊંડા હોવાથી આ જીવને અનંતકાળથી સંસાર ચાલ્યો આવે છે, એમ એ સંસારનો નાશક જે પહેલું પરિભ્રમણની વેદના છે એના મૂળ પણ ઘણા ઊંડા છે, એના મૂળ ઘણા ઊંડા છે। આમાં શું છે કે જે સૂક્ષ્મ મિથ્યાત્વ થાય છે ને એ રાગના કર્તૃત્વમાંથી થાય છે, એટલે આખો જે પિતાકર્મ અધિકાર છે ને એ લખવા પાછળ કુંદકુંજ આચાર્યનું પ્રયોજન છે। મૂળ મિથ્યાત્વ છે, વિકલ્પ કહો કરતા વિકલ્પ કર્મ કેવલમ એમ કરીને એક 95મો કળશ છે, સમયસારનો 95મો કળશ। જીવ વિકલ્પનો કરતા થઈને કેવળ વિકલ્પને જ કર્મ બનાવી રહ્યો છે। અહીંથી મૂળ મિથ્યાત્વ શરૂ થયો છે, બિન જ્ઞાનને ભૂલ્યો છે ને।
કર્મ એટલે કરી,
કર્મ એટલે એનું કાર્ય, કર્મ એટલે કાર્ય, પોતાનું કાર્ય એને બને ને કરતા પોતે થાય છે, આત્મા કરતા થઈ અને વિકલ્પને કર્મ બનાવે છે અને એકતા સાધે છે। આ મૂળ ભૂલાઈથી થાય છે, પછી એમાંથી અજ્ઞાન જન્મે છે અને એ બધી પોતાપણું કરાવે છે કુટુંબમાં, પરિવારમાં, શરીરમાં, બધી સામગ્રીમાં પોતાપણું કરાવે છે। હવે એ બધી જે ઊંધી પરિણામની સ્થિતિ છે એને મૂળમાંથી ઉખાડવા માટે પરિભ્રમણની વેદનામાં આવવું જોઈએ, એના મૂળ ઘણા ઊંડા છે, પરિભ્રમણની વેદનાના મૂળ બહુ ઊંડા છે, એને પાછો મારશે, આગળ જતા ક્યાંક પણ ગોથું ખાશે તો એ વેદનામાં આવ્યો છે ને એ પાછો વળશે, નહીતર પાછો નહીં મળી શકે। કેમ કે એ વેદનામાં એને જે વેદના ભોગવી છે એ જાણે છે કે પરિભ્રમણની વેદના મેં કેવી ભોગવી છે એ જાણે છે। મોત કોઈને જોવું તો ગમતું નથી, સાંભળવું ગમતું નથી, એવી વાત છે, એવી હું વાત કરો છું, એ વાત નથી ગણી એમ કે ભાઈ તું આંખ નથી જઈ એટલે નહીં આવે એવું કઈ નથી, પણ ભોગવવું પડશે, એના કરતા એનો અભાવ કરવાનો સમ્યક ઉપાય કર ને। આ તો એવું આવવું જોઈએ કે સંસાર પરિભ્રમણ ના બીજ નો નાશ થઈ જાય, સંસાર પરિભ્રમણ ના બીજ નો નાશ થઈ જાય એવું વેદ આવવું જોઈએ। ચાલતા વિષયમાં પ્રશ્ન ઉઠાવ્યો છે બેનશ્રી, ભાવકર્મ નો નિરોધ ક્યારે થાય, તો જયારે ચૈતન્ય ની પરિણતિ પ્રગટ કરે ત્યારે ચૈતન્ય ના મહિમા થી ચૈતન્ય ની પરિણતિ પ્રગટ થાય તો ભાવ કર્મ ઉત્પન્ન જ નહીં થાય. નાયક દેવ ની જો નાયક રૂપે પરિણતિ થાય, હું નાયક છું, હું નાયક છું, હું નાયક છું, જો પરિણતિ થઈ ગઈ તો ભાવ કર્મ મારું સ્વરૂપ નથી અને તેનાથી જુદો પડે. તો અનંત અનંતાનું મંદિરના જે ભાવ કર્મો થાય છે તે તૂટી જશે. સૌથી પહેલા અનંતાનું મંદિર ના તૂટી જશે. અને એ જાતના દ્રવ કર્મ પણ તૂટી જશે.
ચારિત્ર ગુણ ની જે પર્યાય થતી હતી એ પણ જ્ઞાન ને સહારો કરવા માંડી.
બધા ગુણો ની સહાય પહોંચે.
ભાવ તો ચારિત્ર ગુણ માં ઉત્પન્ન થાય છે. તો
એ તો આમે છે ને, આપડે ત્યાં કહેવત છે, રામ રાખે અને કોણ ચાખે. ભગવાન જેને બચાવવા નીકળ્યો હોય હજાર હાથ વાળો, એને કોઈ હેરાન ન કરી શકે, એને કોઈ મારી શકે નહીં. એમ અહીંયા અનંત હજાર હાથ નહીં પણ અનંત શક્તિ વાળો આત્મા અંદર થી ઉભો થયો એને એને બીજા સંયોગો શું કરે બિચારા. અને શક્તિ વાળો એની રક્ષા કરે છે એ એને કોઈ કોઈ સંયોગ વિયોગ એનાથી પર થઈ જાય છે. સંયોગ વિયોગ થી પર થઈ જાય, એ ભૂમિકાથી જ પાર થઈ જાય છે. સંયોગ શું, ભૂમિ સંયોગો, સ્વર્ગના સંયોગો, નર્કના સંયોગો, બે ની ભૂમિકાથી પાર થઈ જાય છે. ગમે ત્યાં હોય નહીં, જે હોય તે મારે શું લેવા દેવા. પાણી ઉપર તરનાર ને નીચે પાણી 5 ફૂટ છે કે 5000 ફૂટ છે એની યારે શું લેવા દેવા. એ કયો
કઈ
નહીં એવું છે. પછી અલ્પ અસ્થિરતાના ભાવ કર્મ રહેશે તે પણ ધીરે ધીરે તૂટી જશે. માટે તું ભાવ કર્મ થી જુદો પડ કે હું જુદો છું, એટલે કે ભાવ કર્મ થી તું વિજ્ઞાન તેનાથી જુદો પડ. જેનાથી તું એકમેક થઈ ગયો છું તેનાથી છૂટો પડી જા. અને છૂટો પડીશ તો તે તૂટશે. ભાવ કર્મ નો નિરોધ થતા ભાવ કર્મ ના નિમિત્ત થી જે દ્રવ્ય કર્મ બંધાતા હતા તે બંધાતા જ નથી. માટે ભાવ કર્મ કેમ છૂટે તેનો પુરુષાર્થ કર. નાયક ની નાયક રૂપે પરિણતિ, નાયક છું નાયક છું, પરિણતિ થઈ જવી જોઈએ. ભાવ કર્મ સાથે તારી એકમેક ગાંઠ બંધાઈ ગઈ છે, તે ગાંઠને છૂટો છૂટી પાડી દે તો તે ઢીલા પડી જશે. પછી કઈ જોર નહીં કરી શકતા, ઢીલા પડી જશે. કર્મને મજબૂત તું કરે છો એમ કે છે. હા, આમંત્રણ તું આપે છે. હા, તે ઢીલા પડવાથી અમુક જાતના ભાવ કર્મ તો આવશે જ નહીં. પછી જે કઈ થોડા રહેશે તે પણ છૂટી જશે. માટે તું ચૈતન્ય દેવ ને અંદર પ્રગટ. ભાવ કર્મ તોડવાનો ઉપાય એક નાયક દેવ છે. નાયક દેવ ને વળગવો, જ્ઞાન તત્વ ને વળગવો. નાયક દેવ જાગ્યા તો ભાવ કર્મ તૂટી ગયા.
બરાબર.
નાયક દેવ સર્વ રીતે બળવાન છે, હવે હું હારી જાઉં છું હારી જાઉં છું એમ નહીં લેવાના, હું બળવાન છું. નાયક દેવ સર્વ રીતે બળવાન છે, બધા ગુણો એને અનંત બળ વાળા છે. એક એક ગુણ અનંત, અનંત ગુણ અનંત શક્તિ વાળા છે. નાયક દેવ જો જાગૃત થાય કે હું અનંત શક્તિ વાળો છું તો ભાવ કર્મ તૂટી જાય. માટે નાયક દેવ ને અંતર થી પ્રગટ કરતા બધા મોહ રાગ દ્વેષ તૂટી જશે.